પર્વાધિરાજ દસ લક્ષણ પર્યુષણ પર્વનો આજ પ્રારંભ થાય છે. એમાં આજે ક્રોધ કસાઈથી રહિત ઉત્તમ ક્ષમા ધર્મની આરાધનાનો અવસર છે. ખરેખર તો ધર્મની આરાધનાનો પ્રારંભ થાય એ કેવું પણ એક યથાર્થ વાત નથી. પહેલું તો એક, ધર્મનો પ્રારંભ ક્યારે થયો? જૈન ધર્મની શરૂઆત કોણે કરી? મહાવીર ભગવાને કરી, આદિનાથ ભગવાને કરી, કોણે કરી? પૂજ્ય ગુરુદેવસિંહના શબ્દોમાં કહીએ તો જૈન ધર્મ કોઈ સંપ્રદાય નથી, વાડો નથી, પંથ નથી, એ તો વસ્તુનું સ્વરૂપ છે. વસ્તુ અને વસ્તુનું સ્વરૂપ, એનો સ્વભાવ એ અનાદિથી છે. એનો કોઈ નવો કરતા હોઈ શકે નહીં. જેમ નિત્યપણું અને એનું કરવાપણું બે વિરુદ્ધ હોય, નિત્યને કોણ કરનાર હોય, અને જે કરનાર હોય, જે કાર્ય હોય, એ નિત્ય કેમ હોય? તો વસ્તુ સ્વરૂપનું વર્ણન કરનાર આ જૈન દર્શન, જૈન ધર્મ, જૈન શાસન એ અનાદિનું છે. ક્યાં સુધી રહેશે? ન એની કોઈ પ્રારંભ અને ન કોઈ એનો અંત. અને તો આવું જૈન દર્શન, એની આરાધના પણ અનાદિથી થઈ રહી છે. અનાદિનો જીવ તત્વ છે, અજીવ તત્વ છે, અને જીવ અજીવની ભિન્નતા ન જાણતા અશુદ્ધતારૂપ આશરો બંધ પણ સંસાર અનાદિથી છે. અને જીવ અજીવની ભિન્નતા જાણીને આરાધના સાધના કરનાર રૂપ તત્વ સંવર નિદ્રા પણ અનાદિના છે, અને એના ફળરૂપે મોક્ષ પણ અનાદિનું છે. આ તો એક કાળની અપેક્ષાએ આપણે વાત લઈએ છીએ કે આજથી પ્રારંભ થાય છે, આજથી શરૂ થાય છે. અને જેને આત્માની એક કંઈક આરાધના કરીને આજ ભવમાં મારે કંઈક મેળવીને જવું છે, કાંઈ હિત કરીને જવું છે, એને માટે ધર્મની તો શું પ્રારંભ માંગે? એને તો હર પળે ને હર ક્ષણે એની સાધના હોવી જોઈએ, હોય જ છે, હોવી જોઈએ. એ પણ એક કોઈ બળજબરી કે નથી. સહજ જીવનમાં ક્યારે કોઈ દી વિચાર એવો આવ્યો છે કે આપણે શ્વાસ લેવા માટે ક્યારે વિચારીએ છીએ? શ્વાસ લેવા માટેની જબરજસ્તી ક્યારે કરીએ છીએ? એક સહજતાથી કેમ વણાઈ ગયું છે? એમ જીવનના હર ક્ષણે એ આત્મ આરાધનાની ભાવના, માત્ર વિકલ્પાત્મક બોલવાની ભાવના નહીં, પંતરંગ રૂચિ સહિતની એ પ્રણમનની ભાવના નિરંતર જો જીવનમાં હશે તો તેને પ્રગટ પ્રણમન દૂર નહીં હોય. આવા દિવસોમાં હર સમય આપણે તો કરું, આ તો એક પ્રસંગ શરૂ થયો છે કાળને જોઈને. વ્યવહાર કાળ આવે છે, ચાલ્યો જાય છે, પણ સ્વકાળમાં વિતરાગતાનું પ્રણમન કેમ નથી થતું? એવો પ્રશ્ન આપણને આપણા અંતરમાં કેમ ન થાય? જેમ કર્તા કર્માધિકારમાં છેલ્લે આવ્યું ને, આચાર્ય દેવને શું થાય છે? બે વાત શું લીધી હતી? આશ્ચર્ય અને ખેદ થાય છે. આવ્યું હતું એમાં? એવું ક્યાંક આગળ પણ આવી ગયેલું છે ક્યાંય? એમાં જો અહીંયા જેમ લખ્યું છે આચાર્ય અને ખેદ થાય છે 98 શ્લોકમાં, એવી જ રીતે જીવ અજીવ અધિકારની છેલ્લી 68 ગાથા પછીનો જે કળશ છે એમાં પણ એ વાત લીધી છે. એમાં પણ જો જોવું હોય તો 43 નંબરનો શ્લોક છે, 126 પાને 43 નંબરનો શ્લોક. આચાર્યદેવ બહુ જ ખેદ કરે છે કે આવું વસ્તુ સ્વરૂપ જેને ગુજરાતીમાં કહે ચોખ્ખું દીવા જેવું છે. જ્ઞાતસની વાત હતી કે જીવ અને અજીવની લક્ષણ વડે પ્રગટ છે એમ બે ના જુદા, ને તો પણ પછી શબ્દ શું વાપરે છે 43 નંબરના શ્લોકાર્થ ઉપરનો 126 પાને, જો આવા લક્ષણ વડે જીવ પ્રગટ છે તો પણ કોને કોને અજ્ઞાની લોકોને તેનું અજ્ઞાન કેમ રહે છે? આમ કહીને એક આચાર્યદેવ શું કહેવા માગે, શું કહેવા માગે? આપણા તરફથી એમને અપેક્ષા એવી છે કે આટલું જો અમે કહીએ અને તમને ભેદજ્ઞાન ન થાય તો અમારું શું સાંભળું તમે? એમણે તો કહી દીધું કરુણા બુદ્ધિથી આપણને આવું વસ્તુનું સ્વરૂપ એ જીવ અજીવ અધિકાર લઈએ તો 39 ગાથાથી લઈને 68 ગાથા સુધી આચાર્યદેવ અપેક્ષા રાખે છે કે આવું કહ્યું તો તમને તો હવે પ્રગટ લક્ષણથી બતાવ્યું, આનાથી બીજું વધારે શબ્દોમાં કેમ બતાવીએ? અને એવી જ રીતે અહીંયા કર્તા કર્મની વાત આપણને કરી, એક જ પદાર્થમાં કર્તા કર્મ પણ હોય, ક્યારે બે પદાર્થ વચ્ચે હોઈ શકે નહીં. અને એમાં એક જો થોડું વાંચવું હોય તો જોઈએ 98 શ્લોક જે છેલ્લો કર્તા કર્મ અધિકારમાં આજે વાંચે ને 233 પાને, કર્તા નક્કી કર્મમાં નથી અને કર્મ છે તે પણ નક્કી કર્તામાં નથી. બરોબર છે, મેળો ને? એટલે કર્તા અને કર્મ બે કેવા છે? જુદા છે. એમાં એવું જ છે, કર્તા નક્કી કર્મમાં નથી, બરોબર ને? નથી ને? અહીંયા એ બહુ ધ્યાન રાખવા જેવું છે, અહીંયા જે કર્તા કર્મ જે આખો વિષય ચાલે છે, જે પરમે તે કર્તા અને એનું પરિણામી કર્મ એમ વાત નથી. અહીંયા કર્તા એટલે કોણ લેવો છે? જીવ દ્રવ્ય. અને અહીંયા કર્મ એટલે શું લેવું છે? પૂતગલ કર્મ લેવું. પાછું આખું ઓલું કર્તા કર્મ એકમાં હોય ગોઠવું અને પાછું અહીંયા કે નથી એટલે શું છે? અને આ જ આખી વાત હવે કર્મ લઈને પુણ્ય પાપ અધિકારમાં કર્મ શબ્દ આવશે. એમાં ગુરુદેવસિંહ પાછા ખરેખર એના ત્રણ શબ્દ કાઢ્યા, ક્યાં છે? પુણ્ય અને પાપ પરિણામ લેવા, પુણ્ય અને પાપ પ્રકૃતિ બંધાય એ દ્રવ્ય કર્મ, અને પુણ્ય પાપના ફળ અનુકૂળ પ્રતિકૂળ એ રીતે નો કર્મ. તો અહીંયા તો ફરીથી આપણે તત્વ તો એવું છે કે ગમે ત્યાંથી લ્યો તો એક સુંદર આત્મા જાગ્રત થઈ જાય એવું તત્વ છે. શું કરી રહ્યો છું, શું કરવા યોગ્ય છે અને શું એનું ફળ છે. તો એ ધર્મની આરાધના જીવનમાં નિરંતર હોવી જોઈએ. કહેવું પણ ન જોવે કે આજથી શરૂ થાય છે આવી આરાધના. અને આ એક આરાધના માત્ર મનુષ્ય પર્યાયમાં થાય છે. ઉત્તમ ક્ષમા શબ્દ એ મુનિ દશાની માટેની વાત છે. એ પહેલાં સમ્યક દર્શન થાય તો સમ્યક ક્ષમા છે. પંચમ ગુણ સ્થાને એક દેશ, અને આ તો કેવી છે? ઉત્તમ, જેને ઉત્તમ અંતરાત્મા કહીએ. મોક્ષ માર્ગમાં ઉત્કૃષ્ટ સાધક મુનિરાજોને, અને દ્રષ્ટાંતો આપણને દેખાડે છે. એક મુનિરાજોની એ દશા જોઈ હશે ક્યારેક, પાર્શ્વનાથ ભગવાનના પૂર્વ ભવનું વર્ણન આપણે વાંચીએ, કમઠનો જીવ અને સામ સામે બે એકબીજા, અહીંયા ક્ષમા ભાવની નિરંતર હોય અને સામે ક્રોધ ભાવ હોય, અને ક્રોધ ભાવના નિમિત્તે કોઈ ને કોઈ પ્રકારે ઉપસર્ગ હેરાન કરવાનો. અને એમણે કીધું, વિચાર્યું ને ક્યાં સુધી મારે જતું કરવું, કેમ કે ને ક્યાં સુધી મારે ધીરજ રાખવી, મારે ક્યાં સુધી સહન કરવું. ઉપસર્ગ સમયે મુનિરાજ ઉપસર્ગ પરિસરને સહન કરે છે ને, દુઃખને સહન કરવું એ ક્યારેય સાધના હોઈ શકે જ નહીં. સાધના નિરંતર આનંદમય હોય છે, અને આનંદમય ન હોય તો દીક્ષા શું કામ લીધી? દુઃખની કોઈ દીક્ષા ન હોય. એમને જ્યારે મુનિ દશા ધારણ કર્યું ત્યારે ખબર નથી કે આવા ઉપસર્ગ પરિસર આવી શકે એમ છે. દુઃખની વેદન એ કોઈ મોક્ષ માર્ગ નથી. આનંદદાયી એ દશા. મુનિરાજ અતિન્દ્રિયના પ્રચુર આનંદમાં એવા બિરાજમાન હોય, એકાકાર હોય છે કે કોણ ઉપસર્ગ કરે, શા માટે કરે એ તરફ પણ શું ન જાય. પણતી તો ન જાય, ઉપયોગ પણ ન કરશે. પણતી એ તો શ્રદ્ધાના બળે, પણતી તો એકત્વ ક્યારનું છોડી દીધું છે. હવે તો ચારિત્રનો એવો પુરુષાર્થ જાગ્યો છે કે ઉપયોગ પણ હવે ખસતો નથી. એવી દશા મુનિરાજોની હોય છે. તો આવા દિવસોમાં એક તો ચાતુર્માસ કે મુનિરાજ એક જ જગ્યાએ સાધના કરતા હોય, તો એમની દશાને પણ આપણે ઓળખીને આ પર્વને પ્રારંભનો પહેલો દિવસ છે એમાં ક્રોધ કસાયથી રહિત ક્ષમા ભાવ. ખરેખર તો શું છે, આત્માનો એક વિતરાગી સ્વભાવ છે, પણ એ સ્વભાવ પર્યાયમાં પ્રગટપણે દેખાય એવું તો અત્યારના કોઈ નથી, અને એટલા માટે નાસ્તિથી બતાવવામાં આવે છે. ક્યારે પણ કોઈને પણ ધર્મને આપણે શેનાથી દેખાડશું? નાસ્તિ. કારણ કે આપણે કોનાથી પરિચિત છીએ? ક્રોધાદી ભાવોથી. અને બારમાં પણ એક એવો એક નિયમ હોય છે કે જાણીતા દ્વારા અજાણ્યા સુધી પહોંચાય છે. કોઈ માં શહેરમાં કોઈનું એડ્રેસ મકાન હોય એને કેવી રીતે ઓળખાવાતું હોય? કોઈક પ્રસિદ્ધ લેન્ડમાર્ક હોય એનાથી કહેવાય કે એનાથી તમે અહીંયા જાજો. એમ આપણે બધા શેનાથી પરિચિત છે? વિભાવ ભાવોથી પરિચિત છે. અને એમાંથી એક એક લઈને કે ક્રોધથી રહિત ક્ષમા ભાવ. પણ ક્યારેક એટલું ન સમજો કે ક્ષમા ભાવ હંમેશા નાસ્તિ સ્વરૂપે છે. જેટલી જેટલી આત્મામાં સ્થિરતા છે, જેટલો જેટલો સામ્ય ભાવ, વિતરાગતા ભાવ, સમતા ભાવ પ્રગટ થાય છે, એટલી જ નિરંતર ક્ષમા ભાવ છે. એ અસ્થિરૂપ છે અને સામે નાસ્તિરૂપ. અને આવી જ્યાં દશા પ્રગટ થઈ હોય ત્યાં મુનિરાજને જગતના જેમ પૂજામાં લીધું હતું એક એક પ્રકાર યાદ કરીને, જગતમાં કોઈ પણ સ્થાવર કે ત્રસ જીવો હોય અને એનો પછી વિસ્તાર કર્યો. સ્થાવરમાં પાંચ પ્રકારના એકેન્દ્રી, પૃથ્વી, કાય, અગ્નિ, વાયુ, વનસ્પતિ, એ બધા પાંચ પ્રકાર લઈને, અને ત્રસમાં પણ બે ઇન્દ્રિયથી માંડીને પચેન્દ્રિયમાં પણ સંજ્ઞી અને સંજ્ઞીમાં પણ ચારેય ગતિ પાછા. કોઈને એમ થાય આટલો બધો વિસ્તાર છે કામ કર્યો, છેલ્લે એમાં પણ શું લઈ લીધું? પાંચ સ્થાવર જીવોમાં પણ શું લીધું? સૂક્ષ્મ ને બાદ. આવા પ્રકારના આવે છે ને, જે 14 પ્રકારના જીવસ્થાન આવે છે ને, એ શા માટે આવા હશે? જીવ સમાસ કહો, જીવસ્થાન કહો, શા માટે આવું વર્ણન આવતું? 14 ગુણસ્થાન, 14 બાણગસ્થાન. કમસે કમ ક્યાં ક્યાં જીવોની ઉપસ્થિતિ હોય છે એ જો તને ખબર પડશે તો એની દયા પાળવાનો, એની કરુણાનો તને સેજે વિકલ્પ. એ મુનિરાજની ભૂમિકામાં એને હોય છે. તો એ રીતે એ બે પ્રકારની અંતર અને બાહ્ય આ ક્ષમા ભાવથી આજનું એ વર્ણન એમાં આવે છે. ગુરુદેવશ્રીએ પણ પદ્મનંદી પંચવિસંતી મારી લીધું. કેવી મુનિરાજ આચાર્ય દેવની ભાવના હોય છે કે તને મારી કોઈ દોષ જાહેર કરીને પ્રસિદ્ધ કરી હોય કે ન હોય, પણ તને તો પણ સુખી થાવ. કદાચ મુનિરાજ પાસે તો નથી, બીજા પાસે ધન લઈને પણ એવું તો 2000 વર્ષ પહેલા હશે ને, અત્યારને કાંઈ લઈ જાય તો એમને એમ થોડી લઈ જવા દેવા. આખી એક કેવી અંતરંગની એક અલિપ્ત ભાવના, ઉદાસીન ભાવના હોવી જોઈએ. મારું પદ લઈને તને રાજી પણ, અરે મારું જીવન લઈને તને જે પ્રકાર એક મુનિરાજની નિષ્કારણ આપણા પ્રત્યે નિરંતર કરુણા હોય છે, ગમે તેમ કરીને તું તત્વ તરફ આવ, આત્માના હિત કરવાના માર્ગે તું આવ, એવી ભાવનાથી એ ક્ષમા ભાવનું છે. એમાં આજે હવે આપણે પુણ્ય પાપ અધિકાર ગુરુદેવશ્રીએ શરૂઆત તો કરી છે, આપણે થોડો પુણ્ય પાપ અધિકારથી શરૂઆત કરીએ આ પર્વ દરમિયાન. આમ તો બધાને એમ જ હશે કે આ 10 લક્ષણ પર્વ છે. ખરેખર આ દિવસોમાં તો આપણે 3 પર્વ ઉજવતા હોઈએ છીએ. આ વખતે 2 પૂનમ છે જનરલી, નહીં તો આમ તો 12 દિવસમાં હોય છે. 15મી તારીખ સુધીમાં 3 પર્વમાં આ 10 દિવસ 10 લક્ષણ, એમાં 13, 14 અને પૂનમ 3 દિવસમાં રત્નત્રય વ્રત અને છેલ્લે દિવસે ક્ષમાવણી. આ કાળથી, વ્યવહાર કાળથી આખી વાત છે. બાકી અંતરંગમાં તો જેને આવી તત્વની આરાધના હોય એના કસાય ભાવો વિભાવ ભાવો મર્યાદિત થયા વિના રહેશે નહીં. જ્યાં પુણ્ય સમસ્ત પ્રકારે પૂર્ણપણે કસાયથી રહિત થવાની, વિભાવથી રહિત થવાની ભાવના જાગ્રત થાય અને મર્યાદા ન થાય, તો એ ભાવનાનું ફળ શું આવ્યું? અને એવી ભાવના પૂર્વક સાથે સાથે આ જીવનમાં દુર્લભ એવું બોધિ દુર્લભ સાથે રત્નત્રયની પ્રાપ્તિ થાય એવી ભાવના, અને જેના જીવનમાં આવી આરાધના કરે છે એને બધા જીવો પ્રત્યે ભૂતકાળમાં જાણે અજાણ્યા દોષો પ્રતિ ક્ષમા ભાવ થયા વગર રહેતો નથી. ખાલી એમ ન વિચારવું કે આ એક વર્ષ નહીં, ભૂતકાળમાં ક્યારે પણ જે કોઈ, અને વર્તમાન જેનો યોગ બન્યો છે એવા નહીં બોલીએ છીએ ઘણી વાર, 84 લાખ જીવનોને કોઈ કે મેં એનું ક્યારેક કર્યું, ભાઈ ક્યારેક કર્યું કે નહીં, ભૂતકાળ અનંતકાળ ગયો છે, કેવા કેવા યોગમાં કેવા બરફે વિપરીત પરિણામો, તો એ પ્રત્યેની ક્ષમાવણીનું આવું એક હર સમયે જીવનમાં આવી એક ભાવના હોવી જોઈએ. પણ એક પર્વ તરીકે વર્ષમાં 3 વાર આવતું હોય છે, એક માઘ મહિનો જેને મા મહિનો કહીએ, બીજો ચૈત્ર મહિનો અને આ ભાદરવા, અને આ બધા શાશ્વત પર્વ છે. જેમ અષ્ટાનિકા 3 વાર આવે ને શાશ્વત પર્વ છે, એવી રીતે આ છે. કોઈને એમ થાય દર વર્ષે આ આવે છે ને સેમ રૂટીન હોય છે, પૂજા કરવાની હોય છે ને તમે અહીંયા થોડુંક કહેવાનું હોય, પછી પ્રતિક્રમણ કરવાનું હોય. પૂજ્ય ગુરુદેવજી એકવાર આવી એક ટકોર બહુ માર્મિક રીતે કહ્યું, ત્યારે પ્રવચનની અંદરમાં હતી કે સમયસર 18મી વાર કે એમ વાર ચાલતું હશે કે આ ગુરુદેવજીએ તો કેટલી વાર આની પહેલાં 17-18 વાર વાંચી લીધું, હવે 19મી વાર પ્રવચન થાય, એમાં કાંઈ બહુ નવીનતા આવતી ન હોય એવું કોઈને જે લાગે તો સમજવું કે એ પોતાની ભાવનામાં આગળ વધ્યું નથી. હર વર્ષે નહીં, હર દિવસે નહીં, હર સમયે એના પરિણામમાં કંઈક અપૂર્વતા જાગવી જોઈએ. અપૂર્વતા જો નહીં લાગે તો આવો યોગ મેળવે એનું સાર્થક પણ શું? બોલી તો લઈએ છીએ અપૂર્વ અવસર અમને મેળ્યો, અપૂર્વ યોગ મેળ્યો, ભાવનામાં પરિણામમાં કાંઈ અપૂર્વતા લાવ્યો? પુણ્યના યોગે બાઈનો સંયોગ મેળ્યો છે, પણ પુરુષાર્થના બળે પરિણતિમાં કાંઈ અપૂર્વતા થયું છે કે નથી થયું? અને પરિણતિમાં અપૂર્વતા લાવવા માટે એમ થવું જોઈએ કે આ વર્ષે પણ એક કંઈક અધિક મારી આત્માની એક, ભલે એટલો પુરુષાર્થ મહાન ન થાય કે ગુણસ્થાન બદલી દે, પણ કમસે કમ આપણી ભાવનામાં એક ઉત્કર્ષતા તો લાવીએ કે કમસે કમ એ દશાને લગોલગ તો પહોંચી જઈએ. પ્રાપ્ત જ કરી લેવું જોઈએ એ જ ખરેખર કર્તવ્ય છે, પણ કદાચ ન થયું તો તેની એક લગોલગ તો સમજતો હશે. જેને કહે ને એક વેત દૂર, જાણે કહે ને દ્વાર, જેમ કહે ને મોક્ષને દ્વાર જેને કહીએ, જીવનમાં એટલું તો અવશ્ય કરવા યોગ્ય છે. દર વર્ષે પ્રસંગો આવે છે, પૂર્ણ થઈ જાય છે, ક્યારેય અંતર અવલોકન સંશોધન કેમ નથી કરતા કે શું થયું? ગયા વર્ષે આરાધના કરી પૂર્ણ થયું, ફરીથી પર્વ આવ્યું છે મારા જીવનમાં, મેં શું શું કર્યું, શું શું મારા પરિણામમાં ફળ પડ્યું. અંતર સંશોધન તો નિરંતર કરવા જેવું છે, અને એ સ્વભાવમાં સંશોધનમાં જ્યાં પણ અધુરાશ લાગે સ્વભાવના શરણમાં પહોંચી જવું, એ સ્વભાવની એટલી બેહદતા છે કે વિપરીતતાનો તો અભાવ થઈ જશે, અપૂર્ણતાનો પણ અભાવ થઈ જશે. તો એવા તત્વની આરાધના માટે આપણને અહીંયા સમયસાર જેવું મહાપરમાગમ બહુ જ અદ્ભુતતા લાગવી જોઈએ કે આ કાળે આ ક્ષેત્રે આવું એક પરમાગમ રચાયું, એ પણ એક મોટું આશ્ચર્ય છે. 2000 વર્ષ પહેલા રચાયું એટલું નહીં, એના પછી પણ આચાર્યદેવને એવી કરુણા આવી કે આના ગાથારૂપના જે સૂત્રો છે એમાં એવા ભાવો ભર્યા છે કે જીવનો એક ક્ષોભસમની હીનતા થવા માંડી છે, લાવ એનો થોડોક વિસ્તાર કરું. અને અમૃતચંદ્રાચાર્ય દેવે જયસન આચાર્ય દેવે એની ટીકા એ લખી અને એ પણ આપણા સદભાગ્ય એ પછી પણ એ ટીકાના એક એક શબ્દોના ભાવો આપણને ખોલી દીધા. અરે આપણું જીવન પવિત્ર ઉજ્જવળ બને એવો પરમાગમ, એમાં એવું એક ચમત્કાર ભરેલો છે. એમાં નવ તત્વની વાત છે. એકવાર ગુરુદેવસિંહને કોઈ એવું કીધેલું કે તમે બહુ જ આટલી મહિમા કરો છો, હું આખું સમયસાર વાંચી ગયો છે, એમાં મોટી શું વાત છે? નવ તત્વની જ વાત છે. વાત તો સાચી છે, અધિકાર બધા ખ્યાલ લીધા છે, એમાં કરતા કર્મ એક છે, છેલ્લે સર્વ વિશ્વ છે, પણ આમ તો બધા નવ તત્વની જ વાત છે ને. એમને તો નહીં પણ ગુરુદેવ શ્રી કહે નવ તત્વની ભાઈ વાત નથી, ખરેખર તો એક શુદ્ધાત્મ તત્વની વાત. આ તો નાસ્તિથી કરીને તને વાત કરી છે, બાકી તો જેમ કળશમાં આવે છે નવ તત્વમાં છુપાયેલી આત્મજ્યોતિની વાત છે. તો એક અસ્થિની વાત સાથે બીજાની નાસ્તિથી એની વાત એ કરેલી છે. એક દેખીએ જાણીએ રમી રહે એ કઠોર, સમલ વિમલ ન વિચારીએ. હમણાં જ બધું આવી ગયું હશે એટલે ખબર હશે કર્તા કર્મ અધિકારમાં શરૂઆત ક્યાંથી કરી અને એન્ડ ક્યાં કર્યો. શરૂઆત સેનાથી ઉપાડી હતી કે તું પડદેવનું હવે કરતાપણું છોડી દેજે, ત્યાંથી શરૂઆત કરીને તો સેનાથી શરૂઆત કરી. જેને તું કરી શકતો જ નથી એની તો હવે કલ્પના પણ કરતો નહીં, પણ જેને કરવાથી તારા પ્રયોજનની સિદ્ધિ નથી એવા વિભાવથી શરૂઆત કરી હતી. અજ્ઞાનમય ભાવથી છે ને, આત્મા અને આશ્રવ તણો ભેદ જ્યાં એ આશ્રવથી વાત. જે કરવા યોગ્ય નથી બે રીતે છે કરતા કર્મ અધિકારમાં, જે કરી શકાતા નથી પણ કરતા પણાનો અભિપ્રાય છે, કરતા બુદ્ધિ. પરદ્રવ્યનું તો કોણ કરી શકે, પરમાત્મા તો ન જ કરી શકે, એ તો પ્રશ્ન નથી. કોણ કરી શકે, અંતરાત્મા કે બહિરાત્મા? કે જે અસંભવ છે કરી શકતો જ નથી, અશક્ય છે એની વાત પછી ખરી, પણ શરૂઆત ક્યાંથી ઉપાડી? કે અજ્ઞાન ભાવે જેને તું નથી કરવા યોગ્ય છતાં એને તું કરી રહ્યો છો, બે ફરક મોટો પડે છે. કોઈ પણ રાગાદી ભાવ, કોઈ પણ આશ્રવ ભાવ કરવા યોગ્ય છે જ નહીં, કારણ કે આશ્રવ ભાવનો કરતા થયો તો શું થવાનું છે? આશ્રવ પૂર્વક બંધ થયા વગર રહેશે જ નહીં, અને એ જ આશ્રવના ભેદ રૂપે અહીંયા પુણ્ય પાપની વાત આવશે. અહીંયા જે આપણને કરતા કર્મ અધિકારમાં ફરીથી બે પ્રકાર, જેનો કરતા તો થઈ શકતા નથી પણ આપણે અજ્ઞાન ભાવે કરતા માનીએ છીએ એનું પણ એક કહ્યું કે અભિપ્રાય છોડજે, અને બીજું તો અજ્ઞાન ભાવે અનાદિથી કરી રહ્યો છો, કરી રહ્યો છે કે નહીં એ કરતા નથી. જો કરતા ન માનીએ સર્વથા તો માની લેવું કે એનો ભોગતા પણ નથી તો સંસાર શેનો, આશ્રવ બનશે ના છે. સ્વભાવ નથી, સ્વભાવ દ્રષ્ટિવંતમાં નથી પણ એનાથી પર્યાયમાં પણ નથી તો પછી આશ્રવ બંધ જ સિદ્ધ નહીં થાય તો એ તો પ્રશ્ન જ નથી. તો જેનો તું અજ્ઞાન ભાવે કરી રહ્યો છો, ક્યારથી કરી રહ્યા છે? ક્યારથી કરી રહ્યા છે? ક્યારથી? ક્યારથી? અનાદિથી. ક્યારથી કહેશું? શરૂઆત થશે અનાદિથી કરીએ છીએ, ક્યારથી પ્રશ્ન જ ન હોય. અનાદિથી કરી રહ્યા છે અને અનંતકાળ સુધી અનાદિનું કરી આવ્યું કાંઈ એમ કાંઈ થોડી છોડી દેવાશે, અનંતકાળ સુધી પણ ન કહેવું. સુધી કહેતા અનંતકાળમાં મર્યાદા કરી દીધી, અનાદિમાં પહેલું નહીં અને અનંતમાં છેલ્લું નહીં. અનાદિથી કરી રહ્યા છે પણ હવે એ કરવા યોગ્ય નથી, અને એ જ આશ્રવ ભાવની છેલ્લે છેલ્લે લઈને ક્યાં સુધી વાત કરી? 42, 41, 42, 43, 44 ક્યાં સુધીની વાત? કે નહીં પક્ષથી પણ હવે અતિક્રાંત થઈ જાય. આત્મા કર્મથી બંધાયેલો છે, વ્યવહાર નહીંનો એક પક્ષ છે. આત્મા અબદ્ધ છે, મુક્ત સ્વરૂપ છે, એ પણ એક નિશ્ચય નહીંનો શું છે? પક્ષ છે. શબ્દ શું વાપરો છે? નયાતિક્રાંત નહીં પણ નય પક્ષથી અતિક્રાંત પાક્યો. પક્ષ કોને છે? પક્ષ કોને હોય છે? આપણી જેવાને. અને નહીં સંબંધી નહીં સમ્યક પણ જ્ઞાનીને છે અને નહીં સંબંધીના અસ્તિત્વના વિકલ્પ પણ જ્ઞાનીને હોય છે. આપણ પણ હોય છે એકત્વ બુદ્ધિ સહિતના, આપણને નહીં પક્ષ પણ છે અને વિકલ્પ પણ કરીએ છીએ એકત્વ બુદ્ધિ સાથેના. તત્વ ચિંતનમાં બેસીએ હું આત્મા એક છું, અખંડ છું, જ્ઞાયક છું, એ બધા કેવા છે? મિથ્યાત્વ સહિતના એ નહીં સંબંધીના એ વિકલ્પો છે. પણ આપણે શેમાં અટકાય છીએ? એ નહીં સંબંધીના વિકલ્પોમાં એકત્વપણું કરીને એનું નામ શું આવે છે? નહીં પક્ષ. આપણને જે છે મિથ્યાત્વ સહિતના જે નહીં સંબંધીના વિકલ્પો કરીએ છીએ એ બધા કેવા છે? નહીં પક્ષથી. અને એનાથી નહીં પક્ષથી અતિક્રાંત થશું તો ક્યાં પહોંચશું? સમ્યક દર્શન જ્ઞાનની એકને સંજ્ઞા મળે. આવ્યું તું શેમાં? આવ્યું તું 144 ગાથામાં એ દશામાં. અને જે સાધક દશામાં નહીં હોય છે અને એ નહીંને ઓળંગશે તો ક્યાં પહોંચશે? એ કેવળ જ્ઞાનમાં, ભાવશ્રુત જ્ઞાનનો અભાવ થઈને કેવળ જ્ઞાની. તો અહીંયા પેલું નહીં પક્ષથી અતિક્રાંતની એનો અર્થ શું થયો? સમયસારમાં કોની વ્યાખ્યા છે? આપણા માટે છે મિથ્યાત્વમાંથી સમ્યક કેમ થાય એની વાત છે. કોઈ એમ ન સમજ્યું કે આ સમયસાર આગલા ઊંચા ગુણસ્થાનવાળા જીવો માટે છે, એવું નથી. તો એ આખો કર્તા કર્મ અધિકાર. અને છેલ્લે તો સિદ્ધાંત આપણને જે કરે છે તે કરે છે અને જે જાણે છે તે જાણે. કોણ કરે છે તે કરે છે? જગતમાં કરતા કોણ ન હોય, કરતા કોણ ન હોય? બહિરાત્મા, અંતરાત્મા, પરમા, ત્રણમાંથી કરતા કોણ ન હોય? ત્રણેય, ત્રણેય કરતા હોય કે કરતા ન હોય? કરતા તો આપણે હોય ને, નાની ન હોય. અરે કરતા પણ એ આત્માનો એક ધર્મ છે, એક ગુણ છે, સ્વભાવ છે. જો આત્મા કરતા સર્વથા ન જ હોય તો પછી ભોગતા શેનો થશે? અને ભોગતા નથી તો આ પુરુષાર્થ શેના માટે કરવો છે? આનંદનું વેદન અને વેદન હંમેશા પર્યાયમાં હોય. વેદન કોનું હોય? પ્રગટ પર્યાયનું હોય, શક્તિરૂપ સામર્થ્યનું ન હોય. તો વેદન જોવે છે અંતે. તો જે પણ કાર્ય સાચું ખોટું એ પછીની વાત, પણ જે પણ કાર્ય કરવામાં આવે છે એની પાછળનો એક હેતુ શું હોય છે? કોઈ પણ કાર્ય, અને કાર્ય સાથે શબ્દ આવી ગયો છે ક્રિયા, આવ્યું ને? અને એટલા માટે બનારસિદાસજી તો નાટક સમયસારમાં કર્તા કર્મ ક્રિયા દ્વાર ત્રણ શબ્દો વાપરાય. તો અહીંયા કોઈ પણ ક્રિયા કરીએ, કોઈ પણ કાર્ય કરીએ એની પાછળનું શું હોય છે? વેદનનું પ્રયોજન હોય છે. તો મારે વેદન, વેદન પર્યાય અને ભોગતા પણ, તો ત્યાં કરતા પણ. ત્રણેય કરતા છીએ, આપણે પણ કરતા છીએ, જ્ઞાની પણ કરતા છે અને પરમાત્મા પણ કરતા. ફરક શું પડે છે? કે સાથે સાથે અજ્ઞાનતા અને મિથ્યા અભિપ્રાય હોવાથી નહીં કરવા યોગ્ય એવા વિવાહ ભાવના કરતા થઈ, અને જેના કરતા થઈ શકતા નથી એના કરતા પણ આનો અભિપ્રાય કરીએ છીએ. અને જ્ઞાનીને એને ભેદજ્ઞાન થયું હોવાથી જે કરવા યોગ્ય છે એ ભાવના હવે કરતા થતા નથી, તો શું થાય છે? કે હજી ચારિત્રનો પુરુષાર્થ અલ્પ હોવાથી એની પ્રગટતા થાય છે, અને છતાં એના કહેવાય રહે છે જ્ઞાતા રહે છે. શ્રદ્ધાએ એકત્વ છોડાયું છે પણ ચારિત્રના પુરુષાર્થની પૂર્ણતા નથી, માટે એનો મર્યાદામાં સદભાવ રહે છે. અને એ રીતે વિચાર કરીએ કે સાધક દશાના જે કોઈ વિકલ્પ છે એનું નામ શું કહેવાય? સાધક દશાના જે કોઈ, એને આપણે પછી અસ્થિરતા કહીએ, કમજોરી કહીએ, નબળા, એ બધા શબ્દ છે ને. અધુરાશનો રાગ, અધુરાશની દશા છે, હજી પૂર્ણતા થઈ નથી. હજી ક્યાં છે? એ માર્ગમાં છે. અને એ માર્ગમાં છે એનો અર્થ છે કે હજી રાગ પૂરેપૂરો ટેળો ટાળવા જેવો છે. એવો તો શું થઈ ગયું છે? શ્રદ્ધાનું પ્રણમન થઈ ગયું છે, જ્ઞાનમાં સ્વીકાર થઈ ગયો છે, અને ચારિત્રનું અલ્પ પ્રણમન પણ થઈ ગયું છે. ચોથું ગુણસ્થાન હશે તો એ અનંતાનો મુદ્દે કસાઈ ગયો છે, ચારે સતા સમજાઈ લેવામાં. અને પંચમ ગુણસ્થાન આવે તો એની આગળ અપ્રત્યાખ્યાન અવર્ણીનો પણ ચાર કસાઈનો અભાવ, મુનિ દશામાં ત્રણ પ્રણમનનું શરૂ થઈ ગયું પણ હજી કેવું છે અધુરાસ. તો એ અધુરાસમાં જે રાગ બાકી રહ્યો એ કા પુણ્ય અને પાપ રૂપે હોય છે અને એ બે એક જ જાતિના છે માટે છોડવા યોગ્ય છે એ વાત આપણને હવે બતાવશે. કરતા કંઈક થોડીક લિંક. પહેલો કેવો અધિકાર આવી ગયો? જીવ જ પૂર્વ રંગ છે 38 ને એ બાજુ રાખીએ. એક એના પછી જીવ અજીવ અધિકાર. જીવ અજીવ અધિકારમાં શેની વાત આવી? એ તો બહુ સિમ્પલ છે કે જીવ અને અજીવ બે ભિન્ન ભિન્ન હોય કે એકત્વ હોય? જીવ અને અજીવ બે એક રૂપે હોય, તદરૂપે તાદાત્મ રૂપે હોય કે ભિન્ન ભિન્ન હોય? કેમ ખબર પડે ભિન્ન ભિન્ન છે? અરે અ લાગ્યો, અ એ શબ્દ હંમેશા નાસ્તી રૂપનો છે. હવે જો એકત્વ હોય તો પછી નાસ્તી રૂપ ક્યાંથી આવ્યું? અભાવ. અ શબ્દ શું છે? અભાવ રૂપની નાસ્તી છે ત્યારે તો અ શબ્દ વાપરો છે. તો જીવ અને અજીવ બેની શું છે? ભિન્નતા. અને ભિન્નતા હોવા છતાં આપણે એકત્વ કરીએ એ આખો દોષ છે એ પહેલા બતાવ્યું. અને એમાં વ્યાખ્યા ક્યાં સુધીની લીધી? 68 ગાથામાં ક્યાં સુધી? નહીં બધી, જો કે ઘણો ટાઈમ થઈ ગયો વચ્ચે. તો બહુ સુંદર રીતે આચાર્યદેવે આખી ગૂંથણી રચના કેટલી સહજ રૂપે કરી છે. આપણા લક્ષમાં એક જીવ અજીવ આવશે ને એટલે સામાન્યપણે શું લક્ષમાં આવશે? આમ જીવ જીવ અને પૂતગલ. એટલે પૂતગલ એટલે બહારની, બાકી આ શરીર તો શું છે? શરીર તો પૂતગલ નહીં, મારું તો ખરું ને, ભલે પૂતગલ તમે એને કે એ તો કોનું છે? ત્યાં સુધીની વાત નહીં, 68 ગાથામાં તો ત્યાં સુધી મો કર્મના ઉદયથી આ જે પણ બધા જ વાત લઈ લીધે એમાં છે. રાગ દ્વેષ મોહ બધા પ્રકારના જે 50 થી 55માં 29 બોલ લીધા છે એમાંથી વર્ણાદિ ગુણસ્થાન, એમાં ગુણસ્થાન જીવસ્થાન માર્ગ બધા જ લઈ લીધા. મો કર્મના ઉદયથી ગુણસ્થાન જે આ વર્ણવા તે જીવ કેમ બને નિરંતર જે અચેતન. આ છેલ્લી ગાથામાં એ રીતે આને અમે અજીવ કહીએ છીએ. હજી તો આ શરીરને પણ પૂતગલપણે માનવામાં શું કહેવાય ગુજરાતીમાં એને? હજી કાંઈક કે જીવ ઉપડતી નથી, જીભ ઉપડતી નથી. હજી તો વાણીમાં ભાવ નથી આવતો, તો વિકલ્પમાં કેદી ને પ્રણવન રૂપે તો કેદી. એટલી ઉત્કૃષ્ટપણે કરીને પછી વાત કરીને કે જીવ અજીવની ભિન્નતાની તો વાત કરી, પણ અંદરમાં હજી એક ખૂણે ખાચરે અભિપ્રાય રહી જાય કે એનું કરવું તો પડે કે નહીં મારે. આ એના માટે વિભક્તપણાની વાત સાથે કર્તાપણાના અભાવની વાત કરતા કર્મ અધિકારમાં લીધી. કે એમ લાગે તો અજીવ છે, જડ છે, એને તો શું ખબર પડે, એનું તો કાંઈક મારે કરવું જ પડે ને બધું. તો એને એને વાત આખી કરતા કર્માના એ પણ મુખ્યતા એ આશ્રવથી વાત લઈને અહીંયા છેલ્લે વાત ત્યાં સુધીની લીધી કે નહીં પક્ષના અનુભવ પહેલાના છેલ્લા વિષય વિકલ્પમાં પણ ક્યારેય કરતાપણું માનીશ નહીં. જેનું જેને કરતાપણું એનાથી એ રહિત નહીં થઈ શકે, કારણ કે કરતા થવામાં એને એમાં એકત્વ કરવું પડશે. આ બધી ઘણા આવી ગયા, પણ મેં તે કરતા તન્મય થવું પડશે, એમાં વ્યાપક થવું પડશે તારે. તો અનુભવ પહેલાના છેલ્લા વિકલ્પમાં બહુ જ વિચારવા જેવું છે. હજી તો આપણે તો દુનિયાભરના વિકલ્પોમાં નિર્થક વિકલ્પોમાં ઉજવાયેલા પડ્યા છે, આપણે અટવાયેલા પડ્યા છે. એની સામે આચાર્યદેવ ત્યાં સુધીની વાત, અને એટલા માટે ખરસ 20 શ્લોકો આવી ગયા હશે. શેના માટે આવ્યા છે? બધા એકનું એક નામ, ખાલી એક જ નામ બદલતું હતું, ખાલી ખાલી તત્વવેદી તો તત્વવેદી જ છે એમ બધું આવતું હતું ને. તેમાં શું કામ રિપીટ એટલું બધું કર્યું? ખાલી નામ આપી દેતા એટલા બધા 20 શ્લોક કરી જતા તમે? ફરીથી એ રીતે એક વિચારવા જેવું છે. આચાર્યદેવ આ તત્વને નચાવે છે, શબ્દ છે એના, નય પક્ષના ભાવનાની ત્યાગની નચાવે, સંન્યાસ શબ્દ છે એમાં. ભાઈ તત્વ શેના માટે? ફરીથી એ રીતે વિચારે છે ને, શબ્દ તો છે ને, એના ભાવનાને નચાવે છે, એના ત્યાગની ભાવનાને જે એમાં છે. 270 પાને છે, 69 શ્લોક છે, એની ઉપરનું ટાઇટલ છે. હવે જો આમ છે તો નય પક્ષના ત્યાગની ભાવનાને મેળવશે. એક 216 પાને લાસ્ટ લાઈન, 216 પાને લાસ્ટ લાઈન જો ફરીથી શબ્દ છે, નય પક્ષ લીધો છે, નહીંથી નહીં, નહીં તો હજી સાધક દશામાં સાચા પ્રગટ થશે અને પછી એ પણ છોડશે તો કેવળ નાની. તો નય પક્ષ અને એનો શબ્દ શું આપ્યો છે, ત્યાગની ભાવના. ભાવના આ ઘૂંટવા જેવું, તત્વ ઘૂંટવા માટે છે. અને ઘણી વાર આપણને તત્વ શું નહીં, ગુરુદેવજી એક પ્રવચનમાં કેટલા બધા એના બધા દ્રષ્ટાંતો બહુ જ આપતા હોય ને. કાલ આવ્યું તું, જે કરે છે તે કરે છે અને જાણે છે તે જાણે, તો કરવામાં કેટલા બધા દ્રષ્ટાંત, આટલી બધાની જરૂર હોય? જરૂર હોય? જેને હજી વાણીમાં પણ તત્વ ઘૂંટવું નથી ગમતું એ પરમંતો કેદી કરશે. જેને હજી તત્વને અંદરની ભાવનામાં પણ હજી ઘૂંટવું ગમતું નથી એ પરમંતનો પુરુષાર્થ કેદી કરશે. તે ભાવનાને ખરેખર શબ્દ આચાર્ય શું કહે છે, ખરેખર ખરેખર કોણ ના નચાવે એટલે શું કહે છે, કોણ ના નચાવે એટલે તારી જેવો જો આત્માર્થી થઈને આવ્યો તો કોણ ના નચાવે, અને જો નચાવતો નથી તો સમજી લેતી તું ખરેખર આત્માર્થી નથી. કોણ ના નચાવે, જેને આત્મતત્વ પ્રાપ્ત કરવું હોય એવો કયો જીવ હશે આત્માર્થી કે આવી ભાવનાને નચાવે. એમ કહીને શ્રીમાન અમૃતચંદ્રાચાર્ય નય પક્ષના ત્યાગની ભાવનાને કેટલા 23 કળશ રૂપ, એમાં રિપીટેડ છે બધા શબ્દો, ખાલી એક એક શબ્દ બદલાય છે ખાલી, કે અહીં વ્યવહારથી એક છે, નિશ્ચયથી નિશ્ચયથી એક છે, વ્યવહારથી અનેક છે, એમાં જુદા જુદા બોલ લઈને. તો એ આખા નય પક્ષોને છોડીને હજી આચાર્યને એમ થયું, હજી ક્યાંક ક્યાંક પુણ્યની અધિકતા રહી જતી હશે અને એના માટે ભલે નવ તત્વમાં તો અધિકાર છે જ, પણ હવે કયો શબ્દ આવે છે અધિકાર, પુણ્ય પાપ અધિકાર. પેલા એ રીતે વિચાર કરીએ તો બે ત્રણેય અધિકાર જોડકામાં આવ્યા, જીવ અજીવ, કર્તા કર્મ અને પુણ્ય પાપ. જીવ અજીવ અધિકારમાં શું દેખાડું જોડકામાં, કે જીવ તે અજીવ નથી ને અજીવ તે જીવ નથી, ભિન્નતામાં ક્યારે પણ એકતા કરીશ નહીં. જીવ અને અજીવ, જીવ અજીવ રૂપ નથી, અજીવ તે જીવ રૂપ, ક્યારે પણ એ ભિન્નતામાં ક્યારે એકતા કરીશ નહીં. પછી બીજા અધિકારમાં કર્તા કર્મ અધિકારમાં, કે કર્તા અને કર્મ પણ, કર્તા કરનાર, અને એના માટે વ્યાખ્યા આપી છે ને, કર્તા કોને કહેવાય, પરિણમે તે કર્તા, અને એના માટે પણ આગળ શબ્દ બીજા આવી ગયા છે ને, કર્તા કર્મની વાત આવી છે. જો આમાં જોવું હોય 95 નંબરનો શ્લોક આવ્યો, આપણે હમણાં જ આવ્યો છે 231 પાને, ગઈકાલ આવ્યો તો 95 નંબર. વિકલ્પ કરનાર જ કેવળ કરતા છે, આવ્યું એમાં કદાચ આવે છે 231 પાને. તો ન્યાય તકોની વ્યાખ્યા કરી, ઓલામાં જુદી વ્યાખ્યા હતી પણ મેં તે કરતા, અને અહીંયા કોની વ્યાખ્યા કરી, ત્યાં એક સામાન્ય વ્યાખ્યા કરી છે, જ્ઞાની અજ્ઞાની પરમાત્મા કોઈને માટે, અને ચેતનની નહીં જડની પણ. અહીંયા હવે કોની વ્યાખ્યા કરી, અજ્ઞાની, કે તું કરતા છો, વિકલ્પનો તો એટલું યાદ રાખજે વિકલ્પનો જ છો, એનાથી આગળ પડદ્રયોનો નથી. ગુરુદા બહુ જ ખુલાસા કર્યા હતા. અહીંયા એક જ શબ્દ, કેવળ કેવળ શબ્દ શું કહ્યું હતું, તારે જો કરતા બુદ્ધિ છે, કરવાપણાનું જન કે ને, તું ખરી કરીને ક્યાં સુધી કરી શકે, તો વિકલ્પનો જ કેવળ કરતા થાય, પછી એનાથી આગળ પડદ્રવનું કેવું પ્રણમન થવું એનો તું ક્યારેય કરતા નથી થવાનો, અને વિકલ્પ જ તારું કાર્ય થવાનું છે. પડદ્રવનું કોઈ એમ ન સમજતો, મેં મહેનત કરીને પૈસા મેં મેળવા, પૈસા મારું કર્મ થયું છે, ક્યારે ક્યારે પણ ક્યારે એટલે ક્યારે આમ નહીં, થોડું ગુજરાતી ભૂલે ચૂકે, ગુજરાતીમાં કહે ને ભૂલે ચૂકે માનતો નહીં, આટલી બધી મહેનત કરી અમારી શેમાં ગઈ, પાણીમાં ગઈ, પાણીમાં નથી ગઈ, બહુ જ તને એનું સુંદર રખડવાનું ફળ મળવાનું છે, યાદ રાખજે. જે બહુ સુંદર રીતા કેવળ શબ્દ ઉપર ગુરુદેવ છે, ઘણો વજન દઈને, તું કેવળ કેવળ કોનો છો, વિકલ્પનો જ કરતા છે, એમ કહીને એ પણ કર્યું, કર્મના ઉદય આવીને એનો કરતા થયો છે એમ પણ નથી, તું કેવળ કરતા થા તો ક્યાં સુધી નતા છો, વિકલ્પનો થાય છે ને, તું એકલો જ કરતા થાય છે. એમાં કર્મના ઉદય આવીને સાથે કાંઈ કર્યું છે એમ પણ નથી. અને તારું કર્મ તારું કાર્ય શું થવાનું છે? માત્ર વિકલ્પ જ થાય છે. સાથે પરદ્રવ્યનું પણ મન થયું તારું કાર્ય છે એમ નહીં માનતો. તારું માત્ર એ અહીંયા આપણા માટે એના માટે ઉતારીને એ વાત લીધી છે. અને એ વાત ફરીથી અહીંયા આપણે તો પાછા બહુ સુંદર રીતે આચાર્યદેવની આખી એક શૃંખલાબદ્ધ આખી વિષય એની રચના. તો કર્તા કર્મ પણ કોના વચ્ચે હોઈ શકે? એક જ દ્રવ્યમાં, એક જ પદાર્થમાં, એક જ વસ્તુમાં હોય છે. વ્યાપક તે કર્તા હોય અને વ્યાપ્ય એનું કર્મ હોય. આઈ થિંક થોડા વખત પહેલા લીધું હતું પ્રતિષ્ઠાન અહીંયા હતું વાર્ષિક, ત્યારે આજ કર્તા કર્મ અધિકાર થોડું લીધું હતું. એમાં સરસ ત્રણ છે, દ્રવ્ય તે વ્યાપક અને તે કર્તા. દ્રવ્ય એ કેવું હોય? વ્યાપક. અને વ્યાપક એ કેવું હોય? કર્તા. એવી રીતે પર્યાય શું છે? પર્યાય વ્યાપ્ય અને વ્યાપ્ય એનું કર્મ. બસ આ રીતે એક જ પદાર્થમાં એક જ દ્રવ્ય અને પર્યાય વચ્ચે એ કર્તા કર્મપણું વ્યાપકપણું. માટે ક્યારે પણ એક દ્રવ્યમાં થતા કર્તા કર્મને તું બેમાં નહીં માનતો. ઓલામાં શું હતું? બેમાં એકપણું નહીં માનતો અને એકપણામાં બિનપણું નહીં માનતો. કે થાય છે એક જ દ્રવ્યમાં કર્તા કર્મપણું અને આપણે શેમાં માની લઈએ છે? ભિન્નમાં. પેલા જીવ અજીવમાં શું હતું? ભિન્નતામાં એકપણું નહીં કરીશ અને અહીંયા એકપણામાં થતું તું ભિન્ન ભિન્ન નહીં માનીશ. કે તું તારામાં કરને માની લે બીજો કરે અથવા બીજો આવીને તારામાં કરે એમ પણ નથી. અને હવે જે આ પુણ્ય પાપ અધિકાર આવે છે, બનારસી દાસજીએ આ પુણ્ય પાપ અધિકારના શ્લોક છે એના ઉપર એને માટે એનું શું નામ આપ્યું છે? એ અધિકારના નામ શું આપ્યું છે? એકત્વ શબ્દ છે. એમાં બનારસી દાસજીએ જે નાટક સમયસર રચ્યું એમાં અધિકાર જયારે આવે ત્યારે એમાં શું નામ લખ્યું છે? પુણ્ય પાપ એકત્વ દ્વાર. જો આખું કહીને પણ એક કયો તો આખો અધિકારનું જ એક સાર આપી દીધો. પોલું જે હતું બધા અને એમને એક એક અધિકારમાં દ્વાર શબ્દ આપ્યો છે. એમને કર્તા કર્મ અધિકારમાં પણ એક એક્સ્ટ્રા શબ્દ ક્રિયા આપ્યો જે આપણને આચાર્યદેવ પછી ક્રિયા શબ્દ ઉપર આવ્યો હતો ને છેલ્લે. તો જ્ઞપ્તિ ક્રિયા અને કરોતિ ક્રિયા જે એ બે પણ ક્રિયા એ પર્યાયનું પલટવું. ઘણીવાર એમ થાય કે ભાઈ એનું સીધું પ્રણમન થાય એમાં તો હું કાંઈ કરું નહીં, પણ કાંઈક શું કરવું પડે? આડુંવળું કરવા માટે કાંઈક મારી જરૂર પડે ને. રૂટીન કામ ચાલતું હોય, ઓટોમેટિક મશીન હોય એમાં તો કામ ન હોય, પણ એમાં કાંઈક મોડિફિકેશન કાંઈક કરવું હોય તો કરવું પડે કે ન પડે? કે ક્રિયાનો પણ તું નથી, એના કર્મનો તો નહીં પણ એની ક્રિયા માટે ત્રણ શબ્દ લીધા. અને એ રીતે અહીંયા પુણ્ય પાપ એકત્વ દ્વાર. પુણ્ય અને પાપ બેનું કેવું છે? એકત્વ જ પણ છે, ફરક તો છે જ નહીં. જો બે એકત્વ જ હોય, બે એકત્વ જ હોય, તમે પુણ્ય છોડીને પાપ કરશો વાંધો નહીં ને? આ બહુ સિમ્પલ ક્વેશ્ચન આવે કોઈને પણ આપણે કહીએ નહીં કે પુણ્ય અને પાપ બે કેવા છે. આગળ આવશે ને દ્રષ્ટાંત કયો આવશે? લોઢાની બેડી અને દ્રષ્ટાંત બહુ ફેમસ છે ને. અમૃતચંદ્રાચાર્ય બીજું દ્રષ્ટાંત આપશે. અમૃતચંદ્રાચાર્ય કયું દ્રષ્ટાંત આપશે? આજે હમણાં શ્લોક આવ્યો મંગલાચરણનો, એના પછીનો, એક શિદ્રાણીના બે પુત્રો, એમને એક જુદો આપ્યો આ જુદો. તો હવે જો બે સરખા જ હોય પાકું કે નહીં? કે નહીં પાકું? કે જ્ઞાની થયા પછી બે સરખા, આપણામાં કઈક ફરક, તો પછી અમે પુણ્ય છોડીને પાપ કરશું? કારણ કે તમે જ કહો છો બે સરખા છે તો ન્યાય પણ ના પાડો છો. આવું બે કારણ જો કા બે માંથી એક કયો? બે પરસ્પર વિરુદ્ધ તો ન જ કહેવાય ને તમારા અભિપ્રાય. ફરીથી જો બે સરખા છે એમ તું સ્વીકાર કરે છે તો તે શું શબ્દ વાપરો? શું શબ્દ વાપરો? હું પુણ્ય છોડીને પાપ કરીશ. તો બે સરખા તે ક્યાં મહિના? જો તે એકને છોડું પુણ્ય છોડું તો પાપે છોડવું જોઈએ તો, અને જો પાપે કરવાનું છે તો તારે પુણ્ય પણ કરવું પડે, તો સરખા મહિના કહેવાય કે નહીં? તું જ બેમાં શું કરે છે? ભેદ કરે છે. અરે જીવનમાં એટલું નક્કી કરજે, છોડવાનો અભિપ્રાય અને છોડવાનો ક્રમ બે જુદી વાત છે. શું ફરક પડે છે? છોડવાનો અભિપ્રાય પુણ્ય અને પાપ બે ફરીથી કોના ભેદ છે? આશ્રવ ના ભેદ, અહીંયા કરતાપણું જે છોડાયું એ કરતા કર્માધિકારમાં કોનું કરતાપણું છોડાયું? પરદ્રવ્યનું. પરદ્રવ્યનું કરતાપણું ક્યારથી છોડવું છે? ગઈકાલ, આવતીકાલથી, આજે? અનાદિનું અદાનીનું નથી કર્યું એટલું બધું. કંઈક માથાકૂટો કરીને બધું શૂન્યમાંથી અમે તો નહીં સર્જન કર્યું, નહીં એમ્પાયર આખું ઊભું કર્યું. થોડા વર્ષ પહેલા એમને માયવા હતા અને ઊભું કર્યું. એની તો છે ને સપનામાં પણ હવે જે નથી કરી શકતો એની વાત નહીં. આશ્રવનું તું કરતો તો એ આશ્રવના અહીંયા ભેદ કરીને કે પુણ્ય અને પાપ બે સરખા છે એટલું કે. અને જ્યાં સુધી એ જ રીતે જેમ અહીંયા શું ચડાયું તું, નહીં છોડાયું કે નહીં પક્ષ છોડાયું, એવી જ રીતે પુણ્ય પાપ અધિકારમાં આચાર દેવ પુણ્યના પક્ષપાતી શબ્દ એવો આવશે. જોવું છે 154 ગાથા જો જોઈએ આમાં પુણ્ય પાપ અધિકારમાં. પુણ્યના પક્ષપાતીને હજી ફરીથી સમજાવે છે. એક 247 પાનું છે, 154 ગાથા. હવે ફરીને પણ મળ્યો શબ્દ. જો ફરીથી શબ્દ કઈ લાગે છે આચાર્ય દેવનો મૂળ છે અમરચંદ્રાચાર્ય નો. અથ પુનરપી, પુનઃ અપી છે પુણ્ય કર્મ પક્ષપાતી ન, મેળો શબ્દ. આચાર્ય દેવ કેટલી કરુણા કે અમે અહીંયા 145 ગાથાથી તો પક્ષ છોડાયો છે, ફરીથી તું ન સમજો તો ફરીને પણ. પછી શબ્દ શું આપ્યો છે? પુણ્ય કર્મ વાળાને સમજાવવા માટે. કેમ પુણ્ય કર્મ વાળાને કેમ નહીં? જ્ઞાનીને પણ હોય છે, અને જ્ઞાન જે મુનિરાજ જેવા પુણ્ય છે એવા તો તું કરી શકતો નથી. મોટો પક્ષપાત એનો કરે છે, અમે મોટા પુણ્યશાળી છે પુણ્ય કરવા વાળા. જે મુનિરાજના હોય છે શુકલ લેસ્યાના પરિણામ એવા તો તું કરી શકતો નથી. પક્ષપાત આખી બહુ શરૂઆત શેનાથી છે? ઓલામાં પણ શેનું છે? નહીં પક્ષમાં. અહીંયા શેનાથી છે? પુણ્યનો પક્ષ. તો ફરક શું પડે છે? પુણ્ય શું છે અને પુણ્યનો પક્ષ શું છે? પુણ્ય છે એ ચારિત્ર સંબંધીનો દોષ છે, અને પુણ્યનો પક્ષ એ શ્રદ્ધા સંબંધી. દોષ તો બે છે, બેની સાથે અનંતપણું કોને લાગુ પડે છે? અનંત કસાય કોને લાગુ પડે? એ કોઈ દી નજરમાં નથી આવ્યો. જે પુણ્યનો પક્ષ છે એ શ્રદ્ધાની વિપરીતતા ઇઝ ઇક્વલ ટુ મિથ્યાત્વ. મિથ્યાત્વ અને મિથ્યાત્વ સાથેનો જે કસાય હોય એનું નામ શું પડે? ફરીથી પ્રશ્ન, ફરીથી. મિથ્યાત્વ સાથેનો જે કસાય હોય એનું નામ શું પડે? એ કદાચ શુકલ લેસ્યાના પરિણામ દ્રવ્યલિંગીપણે પામતો હોય તો પણ કયો કસાય છે? અનંતાનુબંધી કસાય હોય દ્રવ્યલિંગીને. શુકલ લેસ્યાના પરિણામ છે એને. જીવનમાં ક્યારે પણ એ વિચાર કરવા જેવો. શ્રદ્ધાની વિપરીતતા શું છે? દોષ તો બે છે, ચારિત્રનો જે એ પણ દોષ છે, એ પણ ટાળવાનો છે, પણ જેની સાથે અનંતતા હોય, બેહદ હોય, એ કેમ મન નથી થતું? તો અહીંયા પુણ્યના પક્ષપાતી માટે અહીંયા આખો શું આપ્યો છે આપણને? ફરીથી બનાસીદાસજીનો શબ્દ, પુણ્ય પાપ એકત્વ. તો ફરીથી વિચારવા જેવું છે. જેમ પહેલો અધિકાર લીધો જીવ અજીવ, ભિન્નતામાં ક્યારે એકત્વ કરીશ નહીં. કર્તા કર્મ પણ શેમાં હોય છે? એકમાં, એકમાં, એકમાં કર્તા કર્મ છે એમાં ભિન્નતામાં માનીશ. અને પુણ્ય પાપ બે કેવા છે? એકરૂપ જ છે. એકરૂપ છે એટલે નિયમથી નિશ્ચિતપણે ચોક્કસપણે એ આશ્રવ છે, અને આશ્રવ એ બંધના કારણ છે. આશ્રવ હોય અને બંધ ન થાય એવું નથી. માટે એ પુણ્ય અને પાપના ભાવ એ બંધના કારણરૂપ પણ છે અને સ્વયં બંધ પણ રૂપ છે, અને માટે એનો તું પક્ષપાત છોડજે. પહેલો એ છોડવા જેવા છે એવો એક નિર્ણય તો કર. છૂટવાનો ભલે ક્રમ હશે, ફરીથી એમાં શું ફરક પડ્યો? પુણ્ય પાપ બે છોડવા યોગ્ય છે એવો નિર્ણય એ શું છે? શ્રદ્ધાનું કાર્ય છે. અને છોડવાનો ક્રમ થાય એ કોનું કાર્ય છે? ચારિત્રનું કામ. પણ જ્યાં છોડવા યોગ્ય છે એવો જ્યાં નિર્ણય જ નથી કર્યો, તો અભાવ કરવાનો, છોડવાનો, ચારિત્રનો પુરુષાર્થ કેદી થશે? એકત્વ રાખવું અને છોડવાનો પુરુષાર્થ ક્યારે સંભવ નહીં બને. તો પ્રથમ શ્રદ્ધામાં પુણ્ય અને પાપ ભય ન રાખો કે પુણ્યને હે માનનાર શ્રદ્ધામાં સ્વીકારનાર એ પાપમાં નહીં જાય, સ્વભાવની સમીપતામાં જશે. કારણ કે પાપને છોડવાની વાત તો જગતમાં બધા જ કરતા હોય. એમાં જૈન દર્શનની એક શું વિશેષતા છે કે જે બંધના કારણ છે એવા પુણ્ય પણ એ છોડવા જેવા છે. પાપ તો છોડ્યું છે, હવે પુણ્ય પણ છૂટે તો એ ક્યાં જવાનો છે? ફરીથી પાપમાં જશે કે સ્વભાવની નિકટતામાં સ્વભાવમાં જશે? તો એ પુણ્ય પાપ અધિકાર ગુરુદેવસિંહના શ્રીમુખે તો સાંભળશું, પણ સુંદર રીતે. અને એમાં પહેલો જ કળશ શરૂઆત ભલે કરી દીધી છે આપણને 100 નંબરના કળશમાં, કે આખું આ પુણ્ય પાપ એકરૂપ છે એમ ક્યાં ક્યાં સ્વીકારશો, અથવા કોણ સ્વીકારે છે? આવું સ્વીકારનાર જ્ઞાન છે. અને એને શેની ઉપમા આપી? સુધાંશુ, જે ચંદ્રમા શીતળતાને દે એમ જ્યાં પુણ્ય પાપ બે સમાન છે એવું જો સ્વીકાર થશે તને કસાય અગ્નિ એ છૂટશે, તને આત્માની શીતળતાની પ્રાપ્તિ થશે અને સમ્યક જ્ઞાન જ્યોતિ પ્રગટ થશે. અને જો પુરુષાર્થ ચારિત્રનો આગળ વધો તો તને પુણ્ય પાપ બેનો અભાવ થઈને પૂર્ણકાળ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થશે, અને એનું નામ જ મંગલાચરણ ને માંગલિક કહેવામાં આવે છે.
સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું